આજે આપણે 31 જાન્યુઆરી 1915ની પ્રાર્થના જોઈએ છીએ. ગયા વખતની અનુભૂતિ પાછી ચાલુ જ છે. ગયા વખતના અનુભૂતિમાં માતાજીએ જણાવ્યું છે કે હે પ્રભુ, મારા જીવનમાં જે જ્ઞાન ખૂટતું હતું તે મને હવે આપ્યું છે, અને આ જ્ઞાન અજ્ઞાન આપણા બધામાં છે, આપણે નથી સમજતા આ વસ્તુ સાચી વસ્તુ, અને એને કારણે આપણે જે સમજીએ છીએ ખોટી સમજણ એને જ પકડીને ચાલીએ છીએ. કઈ કઈ ગેરસમજ છે આપણી? આપણી ગેરસમજ એ છે કે પ્રભુનું કાર્ય અમુક સ્વરૂપના કાર્યમાં જ થાય, અમુક પ્રકારે જ થાય, બીજા પ્રકારે ન થાય. આપણે નક્કી થઈ ગયું છે, તમને એમ લાગે છે કે તમે પ્રભુનું કાર્ય કાર્ય કરો છો, કે જ્યારે કેન્દ્રમાં હો ત્યારે જ પ્રભુનું કાર્ય કરાય છે, ઘરે કામ કરતા હોય પ્રભુનું કાર્ય ન ગણાય. સમજી ગયા? આપણી ગેરસમજ હોય છે. આપણે વ્યવહારમાં ક્યાંય ગયા હોઈએ, ત્યાં કંઈ વ્યવહારિક કામ કરતા હોય તો આપણને લાગે છે આ તો સાંસારિક કામ છે, આ કંઈ ભગવાનનું કામ નથી. એ ગેરસમજ છે. જિંદગીમાંનું, આપણા જીવનમાંનું કોઈ પણ નાનામાં નાનું કાર્ય એ પ્રભુનું કાર્ય બની શકે છે. હા, આ સાચી વાસ્તવિકતા છે. પણ આપણે બધા એ ગેરસમજના શિકાર થયેલા હોય છે, પણ નાનપણથી આપણને સંસ્કાર આપેલા આવ્યા હોય છે. એટલા ખરાબ સંસ્કારો ઘણી વખત આપેલા હોય છે કે આપણને આશ્ચર્ય લાગે છે, કે ઘણા જણા એમ માનતા હોય કે ઓહો, નાયા સિવાય ભગવાનનું નામ લેવાય જ નહીં. હું તો એમ સ્પષ્ટ કહું છું કે આપણે નાયા વગર ભગવાન નામ લઈએ અને એ અબડાઈ જતો હોય તો મારે એવા ભગવાનની જરૂર નથી. આવા નબળા ભગવાને મારે શું કરવું છે ખોટું જિંદગીમાં? એના કરતાં હું એવો ભગવાન લખું, હું જે સ્થિતિમાં હું મારા ભગવાનનું નામ લો તો મને પવિત્ર કરી જ નાખવો જોઈએ. આ સાચી જ્વલંત શ્રદ્ધા છે, ધ્યાન રાખજો. હવે આ સંસ્કાર આપણને આપેલા છે કે નહીં, નાયા વગર ભગવાન નામ ન લેવાય, કે અહીં ભગવાન નામ લેજો તો તોબા તોબા, મારાથી ભૂલ થઈ ગઈ, ભાઈ આ શું છે? હા, આપણી ગેરસમજ હોય છે, વારસાગત આપેલી હોય છે, ધર્મના ઉપદેશોમાંથી આપેલી હોય છે, આપણને મિત્રોમાંથી મળતી હોય છે, પુસ્તકોમાં તે લખેલી હોય છે. આ બધી ગેરસમજોનો શંભુ મેળો આપણા મનમાં ઠાસીને ભરેલો છે, અને જ્યાં સુધી આ ક્લિયર નહીં થાય ત્યાં સુધી સાચું દિવ્ય જીવન આપણા માટે શક્ય નથી. માતાજીને આ સમજણ હવે સમજવા લાગી, ધ્યાન રાખજો. આ માતાજી કહે છે, એક દિવસે તે મારા મનને જ્ઞાન આપ્યું અને મને સમજાવ્યું કે તારા દિવ્ય સત્યના આવિર્ભાવમાં એક કરણ તરીકે તે સંપૂર્ણપણે કામ કરી શકે છે, તારા શાશ્વત સંકલ્પનું માધ્યમ તે બની શકે છે. તારી પાસે ત્યાં જ્ઞાન મળ્યું ન હતું ત્યાં સુધી મારું મન અમુક વિરલ અપવાદ સિવાય તારા શબ્દાતીત અનંત સ્વરૂપ સમક્ષ તો તે શાંત મનાવસ્થામાં મગ્ન રહેતું, એક પરમ આનંદ હતું. પરંતુ એ સ્થિતિમાંથી બહાર આવ્યા પછી તો તેને પાછું બાહ્ય ચેતનાએ જે કંઈ કામ આધેલું હોય તે ઉપર જ પોતાની શક્તિ એકાગ્ર કરવી પડતી, અને એને કારણે પાછું એ ઉશ્કેરાઈ જતું. આ ભગવાનનું કાર્ય છે, આ ભગવાન નથી. આ જે ભેદ આપણા મનમાં જે સંસ્કારોથી પાડી રાખેલ છે એ ધોઈ નાખવો જોઈએ. પૂર્ણ યોગી માટે કોઈ પણ કાર્ય હોય એ ભગવાનનું કાર્ય છે. માતાજી એમ કહેતા કે તમે નાયા પછી જો શર્ટ પહેરતા હો તો બટન ભીડવાય એ પણ પ્રભુનું કાર્ય છે, ધ્યાન રાખજો. બટન ભીડવાય એ પણ પ્રભુનું કાર્ય છે. માથામાં તેલ નાખતા હો પ્રભુનું કાર્ય છે, બ્રશ કરતા હો પ્રભુનું કાર્ય છે, પોતે નાતા હો પ્રભુનું કાર્ય છે. પ્રભુ મારા જીવનમાં જે કંઈ વસ્તુ આપી છે એની સાચવણી કરવી એ તારું કાર્ય છે, અને હું તારું કાર્ય પૂરી શ્રદ્ધાથી કરી રહ્યો છું. આ ભાવ સતત આપણો રાખવો જોઈએ, તો તમારે ઉઠ્યા ત્યારથી એ પ્રભુનો સ્પર્શ સતત તમને અંદરથી મળ્યા કરશે, અને એમાં જે શાંતિ અને આનંદ મળે છે એ બીજે ક્યાંય મળતો નથી. ખાસ આપણે ધ્યાનમાં રાખવાનું છે. એનું સૌથી પ્રથમ પરિણામ એ આવતું કે મનની શક્તિઓને એક મર્યાદામાં રૂંધાઈ રહેવું પડતું. આજે ભેદ રાખતા આપણે કે આ સંસારિક કામ છે, સંસારિક કામ કરવા મન રૂંધાયા કરતું કે હા આપણે આ કામ કરવું પડે છે, મારે તો ભગવાનનું કામ કરવું પડે છે, ભગવાનનું કામ કરવું છે, પણ આ ક્યાં ભગવાનનું કામ છે, એને કારણે એક પ્રકારનું અપસેટિંગ લાગ્યા કરતું આપણને. ખરેખર એવું નથી. મનને પ્રવૃત્તિ કરવામાં કશો સંતોષ મળતો નહીં અને પછી સ્વાભાવિક રીતે જ તે પાછું તારા શાશ્વત સ્વરૂપમાં આવીને ડૂબકી મારી જતું. અત્યારે ઘણા જણાની એવી સ્થિતિ આપણી હોય છે કે કેન્દ્રમાં આવીએ તો આપણને શાંતિ લાગે છે, આનંદ લાગે છે, પાછા સંસારિક જીવનમાં જઈએ તો પાછું ઉદ્વેગ છોડતી જાય છે કે આ શું જીવન છે, એ ત્યાં આપણે જીવે છે સાચું છે, એવું ખરેખર કાંઈ નથી. આપણે પોતે પ્રભુનું સક્રિય કેન્દ્ર ન બનીએ ત્યાં સુધી દિવ્ય જીવન શક્ય નથી, ત્યાં સુધી પૂર્ણયોગી થવું શક્ય નથી. ચાલતા બોલતા આપણે એક કેન્દ્ર થઈ જવું જોઈએ. દરેક કામ કરતા વખતે એ ચેતનામાં રહીને એનો સ્પર્શ મેળવીને જ વાત કરવાની ટેવ પાડવી જોઈએ આપણે, તો જ આપણે એનો સ્પર્શ પ્રભુનો મેળવી શકશું. આજે જ એક માતાજીના વાર્તાલાપો માતૃવાણીમાં વાંચી રહ્યો હતો. માતાજી કે જે લોકો એવા મૂર્ખ હોય છે કે પ્રભુ જ્યારે પ્રેમથી કરુણાભાવથી કોઈ સાધકને મળવા આવે છે, એના હૃદયમાં પ્રવેશે છે, ત્યારે એ સાધક એવું મૂર્ખાઈ ભરેલું વર્તન કરે છે કે પ્રભુને પાછા જવું પડે છે. કઈ રીતે? તો કે જ્યારે પ્રભુ આપણા મનમાં હૃદયમાં પ્રવેશતા હોય છે, ભક્તિભાવ જાગતો હોય છે, ગુરમી ભાવ જાગતો હોય છે, ત્યારે આપણું મન એકદમ શાંત સ્થિર થઈ ગયેલું છે, નીરવ થઈ ગયેલું હોય છે. એ નીરવતા આપણે ટકાવી રાખવી જોઈએ, મહત્વનું છે. એના કરતાં એવું થાય છે કે નીરવતા આવ્યા પછી બે મિનિટ થાય ને કે તમે બીજું કંઈ કામ પડી જશો અને નીરવતાને ભાંગી નાખો છો અજાણતા. એટલે પ્રભુ જે આવીને હાજર થયેલા એમને પાછું દરવાજો વાસી દીધું હોય એમ લાગે ને પાછો એમને પાછો જવું પડે છે. આ માનવતાની મોટા મોટી મૂર્ખતાઓ છે. આ વિસંવાદ તે એકાએક જ મટાડી દીધો. મનને આજે લાગતું હતું કે આ ભગવાનનું કાર્ય નહીં, ભગવાનને કારણે મને સંતોષ થાય, આનંદ થાય, આમાં સંસારી કામમાં મન નથી લાગતું. આ જે મનમાં ભેદ હતો આજે માતાજી કહે છે તે મારા મનમાંથી કાઢી નાખ્યો. અત્યાર સુધી તેને એમ લાગતું હતું કે તે પોતાનું કાર્ય અમુક જ રૂપો દ્વારા કરી શકે તેમ છે. પ્રભુનું કાર્ય અમુક રૂપો અમુક કાર્યના સ્વરૂપો દ્વારા જ કરી શકે છે. એની એ માન્યતા દૂર કરીને મુક્તપણે કાર્ય કરતા શીખ્યું. એ કોઈ પણ કાર્ય એ પ્રભુનું કાર્ય બનાવી દેતા શીખ્યું. બહુ મોટા મોટી ક્રાંતિ છે આ, આપણા ચેતનાની મોટા મોટી ક્રાંતિ છે. ધ્યાન રાખજો, હરેક પ્રકારના જીવનમાં સજ્ઞાન રીતે સંચાર કરવો, એ જીવનને સંગઠિત કરવું, આલોકિત કરવું, એ જ્ઞાન તેને મળ્યું નહોતું. શું નહોતું મળ્યું હતું? કે હરેક પ્રકારના જીવનમાં કોઈ પણ પ્રકારનું જીવનમાંનું કાર્ય હોય, કોઈ પણ કાર્ય હોય, એમાં સજ્ઞાન રીતે સંચાર કરવો, એમાં એ પ્રભુ સાથેની એકરૂપતા ટકાવી રાખવાની. સજ્ઞાન રીતે સંચાર કરવો, એ કાર્ય કરતા કરતા પણ જીવવું, સક્રિય રીતે જીવવું, તે જીવનને સંગઠિત કરવું. આ પ્રકારે ફક્ત એક દિવસમાં બે ચાર પ્રસંગો જ નિર્માણ ન થવા જોઈએ વિખેરાયેલા, તો એક જોડી જોડીને આખું અખંડ જીવન એવું કરતા જવાનું, એ આપણે કરવાનું છે. આલોકિત કરવું અને દરેક વખતે એક આંતરિક પ્રકાશમાં તમે સ્થિર છો એ પ્રકારનો અનુભવ જે આવતો હોય એનું સાતત્ય સતત એ ભાવ રાખો, એ જ્ઞાન તેને મળ્યું નહોતું. અત્યાર સુધી આવું જ્ઞાન મળ્યું નહોતું, હવે એ જ્ઞાન મને મળ્યું છે એવું એ પોતે કહે છે. આમાં પ્રકટ સૃષ્ટિ સાથે પૂર્ણતાદાત્મ્ય પ્રાપ્ત કરીને, પૂર્ણતાદાત્મ્ય પ્રકટ સૃષ્ટિ સાથે આ સંસાર છે જે રીતે ચાલે છે એ બધી રીતે એનો સ્વીકાર કરવો અને એને આલોકિત કરવાનો છે. આપણે આંતરિક રીતે બહારથી ન બદલાય તો કાંઈ નહીં, બહારથી પોતાની રીતે ચાલતો હોય છે, પણ આંતરિક રીતે આપણે એને પ્રભુના પ્રકાશમાં મૂકી દેવાનો છે. આમાં પ્રખર સૃષ્ટિ સાથે પૂર્ણ તાદાત્મ્ય પ્રાપ્ત કરીને તેના રૂપાંતરો સિદ્ધ કરવા માટે તેના પ્રવાહમાં પૂર્ણ શક્તિ વચ્ચે પડી શકાય એવું બળ મેળવવાનું છે. આપણામાં એવી ક્ષમતા આપણે વિકસાવવાની છે અભ્યાસથી સાધનાથી, કે કોઈ પણ જિંદગીનું કાર્ય હોય એમાં મને પ્રભુનો સ્પર્શ પ્રભુનો પ્રકાશ મળશે મળશે ને મળશે. હું પ્રભુના પ્રકાશમાં જીવીશ, એના સંપર્કમાં રહીને જ હું કાર્ય કરીશ. આ પ્રકારની ક્ષમતા આપણે સતત કેળવવાની છે. બીજી બાજુએ મારે પરમ તત્વ સાથે પણ પૂર્ણ તાદાત્મ્ય પ્રાપ્ત કરવાનું છે. ધ્યાન રાખજો, સંસારના બાજુએ આ પ્રકારની ભૂમિકા છે તો એક તરફ પ્રભુનો સ્પર્શ પણ છે, પ્રભુ સાથે એકરૂપતા છે. એક ક્ષણ માટે તમે નિવૃત્ત થઈ જાઓ સંસારિક કામમાંથી, આંખો બંધ કરો કે તરત તમને લાગે છે એ પરમ પ્રકાશ સ્વરૂપ હું છું, હું જ્યોતિર્મય છું. એવો એક અનંત અસીમ પ્રકાશ છે એ હું છું. પ્રભુને હું જુદા નથી, જગન માતાને હું જુદા જરા પણ નથી, અમે એકરૂપ જ છીએ. આ તો મારી માએ પોતાની લીલા કરવા માટે પોતાના સ્વરૂપના એક અંશ તરીકે મને જુદો રાખ્યો છે અને હું આ રમત રમી રહ્યો છું. આ પ્રકારના ભાવો એ વખતે જાગતા હોય છે. આંતરિક રીતે પ્રભુ સાથે પૂર્ણ એકરૂપતા અને બહારથી એના પ્રકાશમાં કાર્ય કરવાની ક્ષમતા, આ બંનેનો સંયોગ કરીને આપણે પૂર્ણ યોગ જીવવાનો હોય છે. આ સાચો પૂર્ણ યોગ છે. સાચા પૂર્ણ યોગના કોઈ સિદ્ધાંતો નથી. આ સિદ્ધાંત પ્રમાણે મારે વર્તવું જોઈએ, નામ કરવું જોઈએ, નામ કરવું જોઈએ. આ તો જે લોકો હજી મનના ઉપર ગયેલા હોતા નથી એ લોકોને બધા સિદ્ધાંતો સિદ્ધાંતો સિદ્ધાંતોની માયાજાળ જ લાગતી હોય છે. એવું નથી. પ્રભુનો સ્પર્શ મેળવવો એ જ પૂર્ણ યોગ છે. પ્રભુ સાથે એકરૂપ થવું એ જ પૂર્ણ યોગ છે. એના સિવાય પૂર્ણ યોગ કાંઈ નથી. મૂળ પૂર્ણયોગનું હૃદય જ છે. પ્રભુના શાશ્વત સંકલ્પનું મારે જ્ઞાન મેળવવાનું છે. પ્રભુના સંકલ્પ બે પ્રકારના હોય છે, ધ્યાન રાખજો. બે વખતે મેં સંદર્ભ આપેલો, એક સંકલ્પ છે મૂળભૂત સંકલ્પ, આદિ સંકલ્પ, એકો હમ બહુ શ્યામ. પ્રભુને અનંત રૂપે પ્રકટ થવું છે ને પ્રકટ થઈ રહ્યો છે. આ પ્રકારનું ભાન સભાન થવું કે પ્રભુ અનંત રૂપે મારા રૂપે આપણા બધા રૂપે પ્રકટ જ થઈ રહ્યો છે, પ્રભુ એમાં વિકાસ પામી રહ્યો છે, આ પ્રકારનું સાચું જ્ઞાન સાચી દૃષ્ટિ કેળવવી આ એનો મૂળભૂત સંકલ્પને સમજવાની ક્ષમતા છે. જ્યારે બીજી બાજુ એ પ્રભુએ મારી દ્વારા કેવી રીતે પ્રકટ થવાનો જે મારા માટે સંકલ્પ કરેલો છે વ્યક્તિગત સંકલ્પ એ પણ જાણી લેવાનો છે. એ સંકલ્પના વિરુદ્ધ પોતાનું જીવન ઢાળવાનું ન હોય, એને અનુરૂપ જ આપણું જીવન ઢાળીએ તો બધું સ્મૂથલી ચાલ્યા કરતું હોય છે, કોઈ વિરોધ નહીં સંઘર્ષ નહીં. અને અવરોધો આવતા હોય છે તો એ ભક્તને એ તો પ્રભુની લીલા રમત જેવું લાગે છે. એમાં કંઈ ટેન્શનમાં આવવાની એને જરાય લાગતું નથી કે મારે ટેન્શનમાં આવી જવું જોઈએ, આનું શું થશે ને ઓલાનું શું થશે, કાંઈ નહીં થશે, ડોન્ટ વરી. આ પ્રકારનો એનો ભાવ હોય છે. તો આ પ્રકારે એક મારા માટેનો શું સંકલ્પ છે એનું પણ જ્ઞાન આપણને હોવું જોઈએ. અને એક મૂળ સંકલ્પ શું છે પ્રભુનો, સમગ્ર બ્રહ્માંડ માટેનો સંકલ્પ શું છે એ પણ મને ખબર હોવી જોઈએ. મારો સંકલ્પ એ બ્રહ્માંડનો સંકલ્પ છે, એનો એક નાનો પ્રધાન છે મારામાં પ્રકટ થયેલો. તો આ રીતે આપણે આ બંને સંકલ્પોને સમજતા રહેવું જોઈએ. આ સાચું દિવ્ય ધ્યાન છે. આ વિશ્વમાં પ્રગટેલા પ્રાણને મનસને તથા પ્રેમને પરમાત્માના આદિ તત્વના સત્ય ધર્મને અનુસાર સજ્ઞાનપણે ઘાટ આપવાનો છે, ઘડવાનો છે. મારો જે સંકલ્પ છે એ શા માટે છે કે મને જે પ્રકૃતિ આપેલી છે, મારા વારસામાં જે મને પ્રકૃતિ મળેલ છે, પ્રાણ તત્વ અથવા ભાવનાઓ મળેલી છે, આપણને વારસાગત કેમ ભાવનાઓ પ્રગટ કરવી એનું વારસાગત ટેવ પડી ગયેલી છે. તમે જોશો આપણા ફાધર જે રીતે વાત કરતા હતા એવી આપણને જાણતા અજાણતા ટેવ પડી જાય છે. એ જે રીતે વિચાર કરતા હતા એવા વિચાર કરવાની આપણને ટેવ, આપણી અમને છાપ હોય છે આપણા પર, કારણ આપણે વારસામાં બધું લીધેલું છે. વિચાર કરવાની જે ક્ષમતા છે એ પણ આપણને મળેલી છે, એ આપણને વારસામાં મળેલું મન છે. ભાવનાઓ કેવી રીતે અનુભવવી એની પણ એક પદ્ધતિ આપણે સ્વીકારી લીધી છે મા બાપ પાસેથી, એ આપણે પ્રાણ તત્વ છે. અને કામ કેવી રીતે કરવા, વ્યવહારમાં કેમ વર્તવું એનું પણ એક પદ્ધતિ આપણે સ્વીકારી લીધી છે, એ છે આપણું શરીર, ભૌતિક શરીર. આ ત્રણેયનો વારસો, વારસો મન પ્રાણ અને શરીરનો વારસો આપણને જે મળેલો છે, એ ત્રણેય તત્વોને આપણે શુદ્ધ કરવાના છે, દિવ્ય કરવાના છે, અને પછી આપણા માટે જે સંકલ્પ પ્રભુએ સેવેલો છે એના અનુસાર એને ઘાટ આપવાનો છે, એને અનુરૂપ, કે જેથી એ સંકલ્પ એ પ્રાણ દ્વારા, એ મન દ્વારા, એ શરીર દ્વારા સહજ રીતે પ્રકટ થતો રહે, પોતાને મળે, જેમ ફૂલ ખીલે એવી એ સંકલ્પ વ્યવહારમાં, જિંદગીમાં, જીવનમાં પ્રકટ થતો રહે એવું ગોઠવી દેવાનું છે, એ આપણું કાર્ય છે. આ જન્મનું આપણું કાર્ય એ છે. અત્યારે મારા મન પ્રાણ વાસ્તુ દેહની હરેક ક્રિયાને કર્મની પાછળ તારા સાત સંકલ્પને પૂર્ણ અને સજ્ઞાન સમર્પણની સ્થિતિ અખંડ અને વિકારી બની ગઈ છે. માતાજી કહે છે હવે એ સ્થિતિ મેં પ્રાપ્ત કરી લીધી છે. દરેક કર્મ પાછળ, દરેક વિચાર પાછળ, દરેક ભાવના પાછળ, જીવનની જીવનના દરેક કાર્ય પાછળ મને તારો સ્પર્શ અનુભવાય છે. હવે એક કાયમી સ્થિતિ થઈ ગઈ છે, એક ઊંડો શાંત અવિચળ આનંદ. પેલા સમર્પણની સાબિતી નહીં ગણી શકાય, એક શાંત આનંદ લાગે છે. પણ શાંત આનંદ કેવો હોય છે, એમાં શાંત હોય છે, એમાં ભાવનાનું જોર નથી હોતું. ખીલેલું ફૂલ જેમ હોય ને પોતાના આનંદમાં મગ્ન હોય એ રીતે આ વ્યક્તિ આનંદમાં હોય છે, પોતાના પોતાના અસ્તિત્વના આનંદમાં, પોતાના હયાતીના આનંદમાં. એને કોઈ અપેક્ષા નથી દુનિયા પાસેથી, એને કોઈ અપેક્ષા જ નથી, કોઈ અપેક્ષા નથી એની. એવી રીતે એ પોતાના પોતાના આંતરિક આનંદમાં જીવતો હોય છે એ વ્યક્તિ. પણ સામાન્ય માણસને એવું લાગે છે કે એ માણસ છે ને શુષ્ક થઈ ગયો છે, એને ભાવનાઓ નથી, માનવી ભાવનાઓ રહી નથી. આજે એવું કહે છે કે સાચો જન્ટલમેન કોણ છે, બોલતી ચાલતી વખતે વખતે મોટો વધારે વધારે હાવભાવ કરે, માથું ધૂણાવતો હોય, આમ કરતો હોય, ખભા ઉલાળતો હોય, હસ્તધૂનન કરતો હોય, શરીરને હલાવતો હોય. એ આજના યુગની એક ટિપિકલ પદ્ધતિ છે. તમે જુઓ કોઈ પણ ટીવીમાં કોઈ પણ હીરો કે હિરોઈનની તમે આ જોતા હોય, એમની બોલવાની સ્ટાઇલ જુઓ, આપણા કરતાં તદ્દન જુદા પ્રકારની હોય એમની. એટલું એ મગ આંખો હાલચાલ, ભમરની હાલચાલ, હાથોની હાલચાલ, આખા શરીરની હાલચાલ જુદા પ્રકારની કરતી. એક શબ્દ બોલવો હોય તો એકદમ એક્શન સાથે વાત કરતી હોય, આપણે એક્શન સાથે વાત ન કરતા હોય, આપણે શાંતિથી બેસીને વાત કરતા હોઈએ છીએ. એ આજના જીવનની એક ટિપિકલ એક સિસ્ટમ ગોઠવાઈ ગઈ છે, એ માન્ય થઈ સમાજમાં કે આ પ્રકારે જીવે એ સાચો માણસ, એ જન્ટલમેન માણસ હોય, જે શાંત બેઠો હોય, ઓછો બોલતો હોય, તો એ સમાજપ્રિય માણસ નથી. એકલો અટોલો રહેતો હોય છે, માણસોમાં બેસવું પણ એને ગમતું નથી, એવો એનો ભાવ થઈ જાય છે. ખરેખર એવું એ હોતું નથી, પણ આ લોકોનો સ્વભાવ છે, અપેક્ષાઓ છે. તો આ રીતે મારી ચેતના પ્રાણ રૂપે સફળ રીતે પ્રવેશ કરતી હોય, મારી ચેતના પ્રાણ રૂપે પ્રભુ તરફના સમર્પણ ભાવ તરીકે જીવનમાં પ્રકટ થતી હોય, અહર્નિશ એવું મારે જીવન જોઈએ, ચિત્તરૂપે પ્રાણને સંગઠિત કરતી હોય, એ જ્યારે ભાવનાઓ હોય, એ ભાવનાઓને આપણે વ્યવહારમાં કેમ લાવીએ એનું અચિત્ત મન વિચાર કરે, અને વ્યવહારમાં જિંદગીમાં કેમ પ્રગટ કરવું, જીવનમાં કેમ કર્મ દ્વારા પ્રગટ કરવું એ ગોઠવતી હોય એવું પ્રકારનું ચિત્ત જોઈએ મને. અને નાનામાં નાની વિગતમાં તેમજ મોટા સમૂહમાં તે એકી સાથે કામ કરતી હોય એ અનુભૂતિ હવે વધુ વાર આવવા લાગી છે. નાનામાં નાનું કાર્ય, હું વ્યક્તિગત રીતે એકલો બેઠો હોઉં અને એક કામ કરતો હોઉં તો એ મને સ્પર્શ મળવો જોઈએ, અને આખા સમૂહમાં બેઠો હોઈએ અને સમૂહિક કંઈ કાર્ય કરતો હોય ત્યારે પણ એ સ્પર્શમન મળવો જોઈએ. સમૂહમાં બેઠા હોય ત્યારે જો સ્પર્શ કોઈ બેસું તો મારો યોગ અધૂરો છે, નબળો છે હજી. સમૂહમાં બેઠા હોય ત્યારે પણ એ સ્પર્શ મળવો જોઈએ. અને યાદ રાખજો, જીવનમાં એવો કોઈ સમૂહ મળતો નથી કે જે આધ્યાત્મિક જ હોય પૂરેપૂરો. આપણે અહીંયા બેઠા છીએ તો બધા એક બધાને એક આધ્યાત્મિક જીવનની આધ્યાત્મિક કંઈ સાંભળવાની સમજવાની અપેક્ષા છે, ઈચ્છા છે, એટલે ભેગા જ થયા છે. આપણે આપણો સમૂહ હોમોજીનિયસ છે, એક મતથી આપણે એક ભાવથી આપણે સમજતા હોઈએ છીએ. પણ જિંદગીમાં જ્યારે બાકીના સમૂહ કામ કરતા હોઈએ ત્યારે હેટરોજીનિયસ હોય છે, જુદા જુદા, દરેકનું મગજ જુદા પ્રકારે ચાલતું હોય છે. આપણે આપણા સ્ટાફમાં વાત કરતા હોય તો જુદા, કોઈના મતભેદ જુદા, કોઈના મતભેદ જુદા હોય, પણ એવા જુદાઈમાં પણ, એવા સંઘર્ષમાં પણ, એવા વિરોધમાં પણ, એવા વિખવાદમાં પણ આંતરિક રીતે પ્રભુનો સ્પર્શ જો તમે ટકાવી રાખતા શકતા હો તો સામૂહિક કાર્યમાં પણ તમે યશસ્વી થઈ રહ્યા છો એ સમજો. આજે નહીં તો આવતીકાલે તમારા જે વિચારો છે એ એમને માન્ય કરવા પડશે, એ નિશ્ચિત છે. સમજો, આપણા સાચા વિચારો, પ્રભુગ્રહિત વિચારો કોઈ માન્ય ન કરે તો એમ સમજવાનું છે કે હજી સમય પાક્યો નથી. લેટ અસ વેટ, વાટજો, યોગ્ય સમય બધું એ વિચારો પ્રકટ થશે. બીજું કે એ વિચારો મારા કહેવાથી જ માન્ય થશે એવું નહીં, કોઈ બીજો નિમિત્ત હોય. જેમ શ્રી અરવિંદને કીધું કે ભારત સ્વતંત્ર કરવા માટે ગાંધીજીનો નિર્ણય લેવાયો છે, તમારો નથી, તમારે ખસી જવાનું છે. સમજી ગયા તમે? આપણામાં આ હોવું જ જોઈએ. એક જ કામ કરે એટલે મારા દ્વારા જ પૂરું થવું જોઈએ, કેમ ન થવું જોઈએ? હું તો ભગવાનનું કામ કરું છું, તો આ અહંકાર બોલતો હોય છે, ભગવાન નથી બોલતા. ભગવાન તો ઘણી વખત કોઈ કાર્યમાં અપયશ મેળવવા માટે પણ તમને આગળ કરી દે છે, અને તમારે અપયશ મેળવવું પડે છે, ટીકા સહન કરવી પડે છે, બદનામી સહન કરવી પડે છે, બધું કરવું પડે છે. હવે અંદરથી સમજી લો કે આપણે આપણે મારા પ્રભુ માટે હું બધું સહન કર્યું છું, એ મારું તપ છે. માં પોતાના બાળકના ઉછેર માટે ઘણા કષ્ટ ભોગવતી હોય છે, પણ એક આંતરિક આનંદ હોય છે કે મારું 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 બાળક છે, મોટું થઈ રહ્યું છે, વિકાસ પામી રહ્યો છે, સંસ્કારો મળી રહ્યા છે. એ ભાવ આપણો હોવો જોઈએ. આપણા જાતે પૂર્ણ થવું જોઈએ, પ્રભુના કાર્યમાં હું જ કેન્દ્રમાં હોવું જોઈએ, એવો ખોટો આગ્રહ રખાય જ નહીં કોઈ વખત. સાચા સાધકનું લક્ષણ એ છે, જે માણસ જે રીતે કામ કરતો હોય, પ્રભુનો સ્પર્શ એને મળતો હોય, કરવા દો, છૂટ આપો, એને સ્વાતંત્ર્ય આપો, એને એની રીતે કરવા દો. એવો એનો વિકાસ કરો કે એ સ્વતંત્ર રીતે પોતાની રીતે પ્રભુનો સ્પર્શ મેળવી શકે, એ મહત્વનું છે આપણા માટે. તો એ રીતે આપણે, આપણું વ્યક્તિગત કોઈ મહત્વ નહીં, પ્રભુનું કાર્ય એ જ મહત્વનું આપણા માટે. એ પ્રકારનો એક ભાવ છે. એ એકરૂપ ચેતનામાં પરમાત્માની અક્ષર શાશ્વત સ્થિતિ અને શાશ્વત ક્ષર પ્રવૃત્તિઓ, એ બંનેનું મિલન સદાયેલું હોય છે. અને એમાં તમે કેવી રીતે ભાવશો? બોર્ડર લાઈન પર ઉભા છો, જાણે એક બાજુ પરમ સત્ય છે, જાણે અક્ષર પુરુષ કે જે જરાય સક્રિય નથી, નિર્લેપ છે એકદમ, તમને એમ લાગે છે મારે શું લેવા દેવા દુનિયા સાથે, એ પણ ભાવ છે. ન લેના ન દેના મગન રહેના, આ પ્રકારનો એનો ભાવ હોય છે. બીજી બાજુ એમ કહે છે કે પ્રભુએ આ જગતમાં મને મોકલ્યો છે જે કામ કરવા માટે, એ મારે શાંતિથી કરવું છે, હું કરતો રહીશ. આ બંનેનો જ્યારે સમન્વય થાય છે ત્યારે ગીતા કહે છે પુરુષોત્તમ ચેતના પ્રકટ થાય છે, પુરુષોત્તમ યોગ પ્રકટ થાય છે, પુરુષોત્તમ પ્રભુ પ્રકટ થતા હોય છે તમારામાં. પુરુષોત્તમ પ્રભુનો અર્થ એ છે કે જે નિર્લેપ પણ છે, સક્રિય પણ છે, બંને બાજુ છે, નિષ્ક્રિય પણ છે, સક્રિય પણ છે, નિર્ગુણ પણ છે, સગુણ પણ છે, એ બધું છે, સાકાર પણ છે, નિરાકાર પણ છે. એક બાજુ ચેતના છે જે નિરાકાર છે, નિર્ગુણ છે, નિષ્ક્રિય છે, પ્રકાશ સ્વરૂપ છે, બસ બીજું કાંઈ નહીં. બીજી બાજુ એ જ ચેતનાનો એક ઉછાળો, એક લહેર તરીકે તમે સંસારમાં કામ કરતા હો છો ત્યારે સક્રિય હો છો, સગુણ હો છો, સાકાર હો છો, આ બંનેનો સુંદર મિલાપ છે, કોઈ વિરોધ નહીં. એમ લાગે છે એક સમુદ્ર છે, એક સમુદ્રની લહેર છે. સમુદ્રો ન તરંગા, શંકરાચાર્યનું સૂક્ત જેમાં કહ્યું છે કે ખરેખર શું છે, આપણે તરંગ જોતા હોઈએ છીએ સમજો કે તરંગ સ્વરૂપે સમુદ્ર જ પ્રકટ થતો હોય છે. સમજી ગયા તમે? એવો ભાવ છે, આ પુરુષોત્તમ ચેતના છે. અને આવી ચેતનામાં અંતિમ ક્ષણે આપણે પહોંચવાનું છે, અંતિમ લક્ષ્ય છે, આપણું ટર્મિનસ આ છે. આ પૂર્ણ યોગ છે જેને ભગવાન શ્રીકૃષ્ણ પુરુષોત્તમ ચેતના કહે છે, એને જ શ્રી અરવિંદ પૂર્ણ યોગ કહે છે. એમાં તમે પ્રભુ સાથે એકરૂપ પણ છો અને પ્રભુના માધ્યમ તરીકે સંસારમાં સક્રિય પણ છો, બંને સ્થિતિ તમારી જ છે. ગયા વખતની અનુભૂતિ અહીંયા આવી છે, હવે આજની અનુભૂતિ જોઈ લઈએ. એમાં શું કહે છે? કરણ તરીકેનો ભાગ ભજવતી વેળાએ તારું એકાદ સ્તવન કરી લેવાની રજા મને મળે ખરી? કે તારો કાર્ય કરતા હોય ત્યારે વચમાં પ્રભુ તું મને થોડોક સમય આપીશ, કે હું એકાંતમાં જઈને થોડીક ક્ષણ માટે તારા સાથે એકરૂપ થઈ જાઉં, નિરાશ થઈ જાય મને, એમાંથી મને શક્તિ મળે, જોમ મળે, એટલે ફરીવાર હું આવીને તારા સાથે તારું કામ કરું. મનુષ્ય આગળ તેમને તદ્દન અજાણ એવી તારી આ શાંતિ અને આનંદની વાત કરી શકું ખરી? ઘણી વખત સાધકને આ પ્રશ્ન થાય છે કે પોતાની ચેતનાની અવસ્થા પબ્લિકમાં શબ્દોમાં પ્રકટ કરવી કે નહીં. માતાજી એ પૂછે છે, જો મનુષ્ય આગળ તેમને તદ્દન અજાણ, એમને ખબર ન હોય એવી તારી આ શાંતિ અને આનંદની વાત કરી શકું? આજે અંદર આનંદ પ્રકટ થાય છે, અંદર શું હું અનુભવી શકું છું, શું અનુભવી રહ્યો છું એનું હું લોકોને સમજાવું? તારી પરમિશન છે, તારી સંમતિ છે આમાં? એવો અંદરથી એક આર્તભાવે પ્રશ્ન પૂછે છે. માતાજીને લાગે છે કે આ પણ સાધકોને સમજાવવાની જરૂર છે, જેથી ભવિષ્યમાં જ જ્યારે પણ આ તબક્કામાં પ્રવેશે તો એને ખબર પડવું જોઈએ કે આ એક તબક્કો છે અને આમાં આ રીતે આપણે વર્તવાનું હોય છે. જેમ આપણે કોઈ પ્રવાસે નીકળીએ તો ગાઈડ સાથે રાખીએ, આ શહેર આવશે ને પછી એમાં આ વસ્તુ મળે છે, આ સ્ટેશન આવશે ને ત્યાં આવી વસ્તુ મળે છે, આપણને બધું ખબર હોય છે. એ પ્રકારે આ ગાઈડલાઇન ગાઈડ જેવું કામ કરતું હોય છે, લોકોને ખોટી ગેરસમજવાથી બચાવતો હોય છે. આવી વસ્તુ તમને જો સમજણો સાચી હોય તો ઘણી વસ્તુ તમે બચી જાઓ છો. સ્વર્ગનો વિજય તો હવે નિશ્ચંક સિદ્ધ થઈ ચૂક્યો છે, એક શાંત અવિચળ સ્થિતિ તો પ્રાપ્ત થઈ ગઈ છે, એક હવે પ્રાપ્ત કરવાની જરૂર પણ નથી. દેટ ઇઝ નોટ માય એમ, મારા જીવનનો હેતુ પણ નથી, મુક્તિ મારે જોતી નથી, મારે એની પડી નથી. આ પ્રકારનો ભાવ હોય છે કે મારે મુક્તિને શું કરવું છે, પ્રભુ મુક્તિ તો હાલતા ચાલતા મને આપી દીધી છે, હવે મારે શું કરવું છે? મુક્તિ મુક્તિ માટે જીવન છે, મુક્તિ માટે જીવન છે. આમ કરનારા સમજતા નથી હોતા કે ખરેખર એ અધૂરી વાત કરતા હોય છે, ખોટી વાત કરતા હોય છે. મુક્તિ માટે જીવન આપેલું જ નથી આપણને. મુક્તિ પછી પ્રભુના માધ્યમ થઈને પ્રભુનું સ્વપ્ન એક દીકરા તરીકે સાકાર કરી બતાડવું એ આપણું કામ છે. પિતા મોટા વેપારી હોય તો એની અપેક્ષા શું છે? મારો દીકરો મોટો થાય, મારા ગાડી પર બેસે અને આ જે ધંધો છે હજી વધારે વિકસાવે, એ બેટાની અપેક્ષા છે. એ પ્રકારે પ્રભુની અપેક્ષા છે. અને શ્રી અરવિંદ કહે છે કે એવા સમજુ બાળકો બહુ ઓછા છે, ગાંડા ગેલા બાળકો ઘણા છે પ્રભુના. એ તો પોતાના ભક્તિમાં મેં સંસાર છોડી દીધું છે, હવે મારે કંઈ કરવું નથી, ભક્તિમાં લીન છે. અને પ્રભુ મળે છે, નથી મળતા એવું નહીં, પ્રભુ મળે છે, પ્રભુ સાથે આનંદ કરે છે. અને પ્રભુ જાણે છે આ મારી પેઢી નહીં ચલાવે, નાદાન છોકરો છે, એને પોકેટ ખર્ચો આપવો જોઈએ, એને સાચવવો જોઈએ, બધું સાચું સાચું, પણ મારો સમજો છોકરો નહીં. આજે ટ્રેન્ડ એવો થઈ ગયો છે કે આવા ગાંડા ભક્તો તરફ એ સાચો આદર્શ માનવામાં આવે છે, અને સાચો જ્ઞાની ભક્ત જેને ગીતા કહે છે એને કોઈ સમજવા તૈયાર નથી. જ્ઞાની ભક્ત ઉછાસળો હોતો નથી, કોઈ વખત રોતો ધોતો નાસ્તો નથી, એવું કંઈ એ શક્યતા બહુ ઓછી હોય છે. ને ભાગ્યે જ કોઈ વખત એ ભાવિભોર થઈ જાય છે, એ ક્ષણ માટે થતો હોય છે, પછી પોતાના સમુદ્ર જેમ શાંતિ થઈ જાય, શાંત થઈ જાય છે. સમુદ્ર જેમ માજાને મૂકે ને, એનું કોઈ વખત માજા મૂકતો નથી, પોતાની પોતાનું જે સ્વરૂપ છે, શાંત સ્વરૂપ, વિશાળ સ્વરૂપ, દિવ્ય સ્વરૂપ, એને ટકાવી રાખતો હોય છે. પ્રભુને એવા જ્ઞાની ભક્તો મેં અતિવ પ્રિય હા, ગીતામાં કહ્યું છે શ્રી કૃષ્ણે. આ જ આદર્શ છે શ્રી અરવિંદોના. પૂર્ણ યોગી એટલે જ્ઞાની ભક્ત. અને જ્ઞાની ભક્ત થવું છે, એક તરફ ભક્તનું હૃદય છે અને એક તરફ પ્રભુનું કાર્ય કરવાનું જ્ઞાન પણ છે. આ છે જ્ઞાની ભક્ત. આપણા માટે બંને છે. યો પ્રભુનો દીકરો છે જે પ્રભુની પેઢી ચલાવી શકે છે અને વધારી શકે છે, વધારે પ્રોફિટ કરાવી શકે છે, અને છતાં પણ બહારથી લોકોને લાગે છે એ માણસ કંઈ કામ કરતો જ નથી. લોકોને ખબર નથી પડતું એ શું કરી શકે છે. અરે પ્રભુ એટલા દયાળુ છે કે આવી વ્યક્તિની હાજરી જ બધું કામ કરવા માંડે છે. એને કંઈ કહેવાની જરૂર પડતી નથી, એની હાજરી, એ ત્યાં હાજર છે અને પોતાનું સહજ રીતે બધા કામ થવા માંડે છે. એ પ્રભુની પરમકૃપાઓ છે. સ્વર્ગનો વિજય તો હવે નિશ્ચય સિદ્ધ થઈ ચુક્યો છે, પરંતુ પૃથ્વીનો વિજય હજી બાકી છે. આ શરીરને જીતવાનો હજી બાકી છે, અંતિમ યુદ્ધ બાકી છે. હા, શ્રી અરવિંદ આ અંતિમ યુદ્ધ લડવા માંગે છે. હવે એ વિજય સિદ્ધ થશે ત્યારે પણ સાપેક્ષ કોટીનો જ હશે. એમ ન સમજતા કે મારા શરીરનો વિજય જો હું કરી શકું, મારા કોષોમાં તેજને હું સ્થિર કરી શકું, મારા કોષોને દિવ્ય કરી શકું, તો હું તો અંતિમ અવસ્થાએ પહોંચી ગયો છે એવા ખોટા બ્રહ્મમાં કૃપા કરીને રહેતા નહીં. એ સાપેક્ષ વસ્તુ છે, એ ફક્ત મારા પૂરતી જ મર્યાદિત છે. અને શ્રી અરવિંદ કહે છે કે જ્યાં સુધી એક જ મુક્ત હોય એની મુક્તિ શાશ્વત નથી. અખિલ બ્રહ્માંડમાંના બધા જીવો જ્યાં સુધી મુક્ત નહીં થાય ત્યાં સુધી પોતાની મુક્તિની કોઈ ગેરંટી આપી શકતા નથી. ધ્યાન રાખજો. ગૌતમ બુદ્ધ કહેતા કે જ્યાં સુધી કોઈ પણ માનવીના આંખમાં આંસુ હશે ત્યાં સુધી મને વિરામ નથી, મને મોક્ષ નથી, મને નિર્વાણ નથી. એ જ ભાવ શ્રી અરવિંદોનો છે. આપણે સતત મુક્તિ મળે કે ન મળે, મળી જ જાય છે એમાં સવાલ જ નથી, પણ એ મળે કે ન મળે પૂર્ણ બેફિકર થઈને પ્રભુના યુદ્ધમાં જંપલાવી દેવું જોઈએ આપણે. એ જ આપણું જીવનની સાચી સાર્થકતા છે. અને એના માટે નથી સંસાર છોડવાનો. ધ્યાન રાખજો, હું જયારે કહું છું પ્રભુના કાર્યમાં જંપલાવી દેવું જોઈએ, તો આવતીકાલે બધું છોડીને તમે બેસાવ લાવો તો ક્યાં મારે જંપલાવવાનું છે, મને કેવું ઉપદી પડું, એવું નથી. અરે તમને જે કામ આપ્યું છે એ જ તમારું યુદ્ધ છે. પતિ તરીકે, પત્ની તરીકે, ભાઈ તરીકે, બેન તરીકે, માતા તરીકે, દીકરી તરીકે જે તમને ફિલ્ડ આપેલું છે એ ફિલ્ડને પૂર્ણ પ્રભુના પ્રકાશથી આલોકિત કરવું, એ જ આપણું જીવન, આ જીવનનું કાર્ય છે. ધ્યાન રાખવું, કાંઈ છોડવાનું નથી. આપણે ફક્ત એક જ છે, આપણા સંસાર તરફ, આપણા કાર્યક્ષેત્ર તરફ જોવાનો દૃષ્ટિકોણ બદલી નાખવાનો છે. એક કવાલી હતી, બહુ સરસ હતી, એમાં લખ્યું છે નજર ચાહીએ નજર ચાહીએ. એક જ શબ્દ છે, ન જર ચાહીએ નજર ચાહીએ. સમજી ગયા? જર એટલે જર જવાહીર ધન. મને ન જર ચાહીએ, બસ તારી નજર જોઈએ મારા પ્રભુ, એના સિવાય મારે કઈ જોતું નથી. આ પ્રકારનો મસ્તીનો ભાવ હોય છે મારે. નજર ચાહીએ નજર ચાહીએ. તો આ પ્રકારે તારો સંકલ્પ મારા સમક્ષ જે સાધ્ય, જે લક્ષ્ય સાકાર કરે છે તેની પ્રાપ્તિ, તેનો વિજય તારી વિશ્વ યોજનામાં તો એક નાનક, એકાદ નાનકડી સાદી સીધી વસ્તુ જેવું જ છે. અને સમજો આ જીવનમાં હું યશસ્વી થઈ ગયો, મને જે કાર્ય સોંપેલું છે એમાં વધારે વધારે દિવ્યતા પ્રકટ કરતાં કરતાં હું કપી જાઉં, મૃત્યુ વખતે એમ નથી કે મારું કામ પતી ગયું હવે તમારે નિરાશ કરવાનું છે, નહીં. અરે પ્રભુનો જે આદિ સંકલ્પ છે એમાંનો તારો, તારા માટેનો સંકલ્પ તો એક ક્ષણજીવી પરપોટા જેવો છે. એ તો એક નાનકડો ભાગ છે આદિ સંકલ્પનો, અને એ પણ આ જીવન પૂરતો જ છે તમારા. ધ્યાન રાખજો, આવતા જન્મનો સંકલ્પ જુદો છે તમારો, એના આવતા જન્મનો જુદો છે. તો તમે કલ્પના કરો કે જે પૂર્ણ કાર્ય છે પ્રભુનું એના પ્રમાણમાં તમે જે સિદ્ધ કરેલું છે એ શું હિસાબમાં છે, એને તમે પૂર્ણ સમજો જ નહીં, એને કાંઈ હિસાબ નથી આ તમારા માટે. તો એ તો એક નાના પાશેરીમાં પેલી પૂણી કહીએ ને એવો પ્રકાર થઈ જાય છે. તારી શક્તિ મારામાં સંચિત થઈ રહી છે અને પ્રભુ જ્યારે બેઠો હતો એમ લાગે છે કે તારી પ્રચંડ શક્તિ મારામાં પ્રવેશી રહી છે અને ઉછાળા મારી રહી છે કે શું કરું પ્રભુ, શું કરું પ્રભુ. તમે જેટલું પ્રભુનું કામ કરશો એટલી શક્તિ તમને મળી રહેશે. તમારો કૂવો ખાલી થવાની શક્યતા નથી, ધ્યાન રાખજો. જેટલું વાપરશો એટલું વધારે મળશે તમને, વધારે ઊંડાણ આવશે આપણને. જગતને ફળદ્રુપ કરી મૂકવા માટે તે આતુર બની રહ્યું છે. મારું સ્વરૂપ લખે, જગતને ફળદ્રુપ કરવું એટલે શું? ખેતીવાડી ઉત્પાદન વધારવું ને એવું નથી. ફળદ્રુપ કરવું એટલે દરેક સ્વરૂપમાં પ્રભુને પ્રકટ કરવા, એ ફળદ્રુપતા છે. પ્રભુને, પ્રભુનો પાક આપણે પકાવવાનો છે, લેવાનો છે, એ ફળદ્રુપતા છે. વિશ્વના સર્વબળો મારામાં એકત્ર થઈ રહ્યા છે એમ લાગે છે. વિશ્વના સર્વે બળો મારામાં એકત્રિત થયા છે. તમે કોઈ કાર્યનો સંકલ્પ કરો અને વાસ્તવિકતા એવી હોય છે કે બધા દેવો તમારી પાછળ હાજર હોય છે. ઇન્દ્રથી માંડીને અશ્વિની કુમાર સુધી, હરિયામાં સુધી બધા દેવો તમારી પડખે છે. ભાઈ આગળ વધ, અમે છીએ, ચિંતા કરતા નહીં. બધાનું એટલું આંતરિક રીતે તમને સહાય મળતી હોય છે, અથવા જાહેરમાં બહુ બોલવાની હોય, પણ આ દેવો પ્રત્યક્ષ હાજર હોય જ છે અને કાર્ય કરતા હોય છે. એમનું કાર્ય જ છે. જ્યાં 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 પ્રભુનો પ્રકાશ એમને પ્રવેશ તો લાગે, ત્યાં ત્યાં આખા કટક સાથે પહોંચી જાય છે. દેવો મદદરૂપ થવા માંડે છે. એમનું કાર્ય જ છે આ પ્રકારે. કોઈ સાધક સાધના કરતો હોય તો એને સાધનાને પોષણ આપવું, સગવડતા કરી આપવી, એ એનું કાર્ય છે. તારા ભાવિ સંકલ્પને સિદ્ધ કરવાના કાર્યમાં તે નમ્રપણે તારા ચરણે બેઠા છે. આ બધી શક્તિઓ પ્રભુ તારા ચરણે બેઠી છે. તારું કાર્ય કરવા માટે તલપાપડ થઈ રહી છે. ભૂતકાળની સૃષ્ટિને વળગી રહેવા માગતા વિરોધી તત્વોને પોતાના પ્રચંડ પ્રવાહમાં ડૂબાડી દેવા માટે તેઓ તૈયારી કરી રહ્યા છે. આજે અવચેતન અને અચેતન રાક્ષસી પ્રભાવો છે, આસુરી છે, એ બધા પ્રવાહોને ધોઈ નાખવા માટે એ લોકો તૈયાર થઈ રહ્યા છે. અને ખરેખર આજની સ્થિતિ એવી જ છે. દિવ્ય શક્તિઓ એટલી ઉગ્રતાથી આગળ ધસી રહી છે કે તમે કલ્પના નહીં કરી શકો. પ્રકટ થઈ નથી, પણ માતાજીએ સ્પષ્ટ કહ્યું છે કે આસુરી શક્તિઓનો આ અંતિમ યુદ્ધ છે એમનો, પોતાના અસ્તિત્વ માટેનું. કાલે જ માતૃવાણીમાં વાંચ્યું કે ચાર અસુરોની વાત કરતા હતા. મૂળભૂત ચાર અસુરો છે જે આપણને કાયમ ખોટા રસ્તે દોડાવતા હોય છે. એકને કે છે અસત્યનો અસુર, અસુર જેણે હવે નવું નામ રાખ્યું છે, રાષ્ટ્રનો દેવતા પોતાને કહે છે. રાષ્ટ્રનું ખોટું અભિમાન, દુરાભિમાન. હું ભારતીય છું, હિન્દુ ધર્મ મારો છે, બાકી બધા મારા માટે નાલાયક છે. આ આસુરી કાર્ય છે. રાષ્ટ્રની ભાવના નિર્માણ કરે છે, પણ એવી રીતે આસુરી ભાવ નિર્માણ કરે છે કે આખા માનવ જાતને તમારે ત્યાં આગી કરી નાખો. તમે રાષ્ટ્રનો દેવતા આવો હોય છે કે રાષ્ટ્રનો હિટલરે, હિટલરની પાછળ આ રાષ્ટ્રનો દેવતા હતો. અમારું જર્મન રાષ્ટ્ર એ સાચું આર્ય રાષ્ટ્ર છે, બાકી બધા અનાર્ય રાષ્ટ્ર છે. અને બધાને મારી નાખવાના, ગુલામ કરી નાખવાના, એ એમનું ભાગ્ય છે. આવી વાત કરતો હતો. અને એમાં જ બીજું વિશ્વયુદ્ધ થયું. સ્ટાલિને એવી વાત કરતો હતો. આ બધા એવી જ વાત કરનારા માણસો હતા. મુસોલિની એવી વાત કરતો હતો. પૃથ્વીને તારી વધારે પૂર્ણ એવી પ્રતિમા બનાવી છે, તારે ચરણે તે પાછી સમર્પિત કરી દીધી છે. સમગ્ર પૃથ્વીને, સંપૂર્ણ માનવ જાતને એવી રીતે સભાન કરવાની છે કે આપણે પ્રભુને પ્રાપ્ત કરવા, પ્રભુના કાર્ય કરવા માટે જ જન્મ્યા છીએ. આ જ્યારે એકે એક વ્યક્તિ સમજી શકશે ત્યારે પૃથ્વી આપણી પૂર્ણ રીતે દિવ્ય થયેલી હશે અને ત્યારે પ્રભુનું કાર્ય પૂરું થશે. એમાં તે કહ્યું છે કે પૃથ્વીનું મૃત્યુ થશે, તે કહ્યું છે કે પૃથ્વીનું મૃત્યુ થશે. બાઇબલમાં વાક્ય છે. લોકો એમ થશે કે પૃથ્વીનું મૃત્યુ થશે એટલે પૃથ્વી ડૂબી જશે, પ્રલય થશે, એ ખોટા, એવું નહીં. હા, પૃથ્વીનું પુરાણું જ્ઞાન અવશ્ય મૃત્યુ પામવાનું છે. પૃથ્વીમાં જે અજ્ઞાન છે અત્યારે, આપણે આપણે બધા અજ્ઞાનથી ભરેલા છીએ કે આપણે તો મોજશોખ કરવા ખાવા પીવા જન્મ્યા છીએ, કમાણી કરી લો, મોજશોખ કરી લો, જવા દો ને, આપણે શું જીવવું છે વધારે પછી. આ પ્રકારનો છે આ જે અજ્ઞાન છે, એ અજ્ઞાની પૃથ્વીનું મરણ થશે, અજ્ઞાની પૃથ્વી જન્મવાની છે. તે કહ્યું છે કે પૃથ્વી જીવતી રહેશે, એ બીજું વાક્ય હતું બાઇબલનું, એ વાક્ય છે પૃથ્વી મરી જશે, પૃથ્વી ફરી જીવશે. લોકો સમજે કે મરી જશે એટલે પ્રલય થશે ને ફરીવાર નવી નિર્માણ થશે, ખરેખર એવું નથી. પૃથ્વી જીવતી રહેશે, હા, પૃથ્વીમાં તારી શક્તિને પુનર્જીવન પ્રાપ્ત થશે અને તે જીવતી થશે. આ સાચો અર્થ છે, તારા સર્વસમર્થ સત્યના ગૌરવને ગાઈ શકીએ. પ્રભુ એક જ ઈચ્છા, તારું સર્વસમર્થ જે ગૌરવ છે, માનતા છે, એને અમારા જીવનમાં ઉતારીને અમે ગાઈ શકીએ, એ અમારી અપેક્ષા છે. આ પ્રકારે પ્રાર્થના પૂરી થાય છે અહીં આપણે.